પ્રવચનના સાત ગાથા ક્રમાંક છ પેજ નંબર 56 વૈરાગ્યાદી સફર ક્યારે થાય? વૈરાગ્યાદી સફર તો જો સહાતમ જ્ઞાન તે મજાતમ જ્ઞાનની પ્રાપ્તિ તણનિદાન. ટીકા: વૈરાગ્યાદી જો આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિના હેતુ છે. અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ. આ પ્રવચનો કે વ્યાખ્યાન નથી, પણ ગંભીર અને અટલ સાગરમાં ડૂબકી મારવાની છે. આ ડૂબકી સૌએ સાથે જ મારવી પડશે અને એ માટે આપણી શાંતિ સ્પષ્ટ મન જોઈશે, જોઈશે, આદિત્ય જોઈશે, કૃષ્ણ પ્રજ્ઞા જોઈશે અને ઊંડી સમજણ ક્ષમતા જોઈશે. સામાન્ય રીતે કરતા અને સાધનાની વાત કરતાં કંઈક જુદી વાત, અદ્ભુત વાત, અપૂર્વ વાત પરમ પ્રભુ દેવે કરી છે. ગાથા 42માં ઉપદેશ વિચારના આ પ્રકાર છે. ત્યાં સુધીની 42 ગાથાઓ જો બરાબર સમજાય જાય તો આપણને 100 ગાથાઓ સમજવામાં સુગમતા થશે. તમામ મર્મો રહસ્યો આ પાયો આમાં સુવાચ વિચારણા છે, તત્વ વિચારણા છે, વેગુણ પરેશની વિચારણા છે, આધ્યાત્મિક વિચારણા છે, જીવનના ઊંડા રહસ્યોની વિચારણા છે. વાત સમગ્ર સાધનાની પ્રક્રિયાઓ આ 42 ગાથામાં છે. જે બરાબર સમજાય જાય સાધના કઈ અને તે કરવી એ કોઈને પણ આપણે પૂછવું નહીં પડે. એ અર્થવ્યવસ્થા આ ગાથાઓ છે. સાધનાનો નિષ્કર્ષ આમાં છે અને અધ્યાત્મિક તમામ 142 સંપૂર્ણ ચર્ચાનો પ્રારંભ કરતા
પહેલા એક ચેતવણી પરમ કૃપાળુ દેવે 22મી ગાથામાં આપી છે. એ ગાથાને પહેલા જોઈએ છીએ કેમ કે તેનાથી આપણી ભૂમિકા પહેલા તૈયાર થશે. એમાં શાસ્ત્ર સમજવા માટે એક ઊંડી અદ્ભુત ચાવી છે. આ તત્વ વિચાર, આ પારમાર્થિક વિચાર, આ આધ્યાત્મિક શક્તિઓ કોણ પામી શકશે, કોણ સમજી શકશે, કોણ લક્ષ્ય કરી શકશે એવી સ્પષ્ટતા પણ આ ગાથામાં રહેલી છે. આધ્યાત્મિક જગતમાં બે મહત્વના પાત્રો છે. એક પાત્ર મુમુક્ષુ અને એક પાત્ર મતાર્થી. હોય મુમુક્ષુ જીવ જે તે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે અવરોલે નિર્ધાર.
છઠ્ઠી ગાથાની અહીંયા શરૂઆત કરી. એમાં એક વૈરાગ્ય, વૈરાગ્યનું પરિણામ સફળતા અને એને માટે થઈને સહાયકારી આત્મજ્ઞાન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ, એના સાધ નિદાન, આ બધી વાતો અહીંયા કરવી છે. તો અહીંયા પહેલાં મહારાજ સાહેબ આપણો ઉપયોગ સ્થિર કરવા માટે છે, અહીંયા પ્રયત્ન કરે છે. એટલે સૌથી શરૂઆત એ કરી. આ પ્રવચનો કે વ્યાખ્યાન નથી, પંડિતોના પ્રવચનો વ્યાખ્યાનો હોય, આ તો જ્ઞાની ભગવંતની વાણી છે. આમાં બોધ છે, આમાં સમજણ છે, આમાં ઊંડું રહસ્ય છે. આપણા આમાં આપણી પોતાની વાત છે. પ્રવચન પ્રવચનોમાં તો જગતભરની વાતો હોય, અહીંયા એ વાત નથી. એટલે કહે છે આ પ્રવચનો કે વ્યાખ્યાન નથી, પણ ગંભીર અને અટલ સાગરમાં ડૂબકી મારવાની છે અને ડૂબકી સૌએ સાથે મારવી. એ માટે આપણી પાસે શાંત સ્વસ્થ મન જોઈએ, ધીરજ જોઈએ, જાગૃતિ જોઈએ, શિક્ષણ પ્રજ્ઞા જોશે અને ઊંડી સમજણ માટે ક્ષમતા જોશે. આપણે આ પહેલાં શરૂઆત કરતાં જ્યારે આપણે સત્સંગમાં બેસીએ ત્યારે આ ભાવ થવો જોઈએ. આપણે ધીરજ, શાંતિ અને જે કંઈ આપણે સાંભળીએ છીએ, સાંભળતા નથી પણ ગ્રહણ કરીએ છીએ, અંદરમાં ઉતારીએ છીએ, એનું પરિણમન કરી રહ્યા છીએ, આ ભાવ સાથે, કારણ કે આ તત્વ છે, આ તત્વ આત્મતત્વ અને આત્મજ્ઞાની પુરુષોએ આપેલું છે, એને સમજવા માટે આપણી આટલી જો ભૂમિકા તૈયાર ન હોય તો એ વાત પકડાશે નહીં. એટલે આપણને તૈયાર કરવા માટે અહીંયા એ વાત કરી છે. પછી બીજા પારામાં જે વાત કરી કે ચર્ચાનો પ્રારંભ કરતા પહેલા ચેતવણી એ પરમ કૃપાળુ દેવે 22મી ગાથામાં આપી છે, એને અહીંયા પહેલા લીધી, કારણ કે અહીંયા એક થોડીક મુમુક્ષુતાની વાત કરવી છે. કારણ કે આ આત્મસિદ્ધિ પરિણામ પામે તો કેવા પાત્ર જીવને પામે એને પહેલા લક્ષ કરાયો છે. મુમુક્ષુ જોઈએ, જ્યાં સુધી આ જીવ મુમુક્ષુ નથી થયો ત્યાં સુધી આનું પરિણામ નહીં થાય. સાંભળશે, બોલશે, વાંચશે, બીજાને કહેશે, ચર્ચા કરશે, બીજાને સમજાવશે પણ ખરો, પણ અંદરનું પરિણામ આ હોય તો થાય. શું હોય મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર, આત્મસિદ્ધિનો વિચાર, એટલે પોતાના સ્વરૂપનો વિચાર, એ ક્યારે મુમુક્ષુતા હોય તો સમજશે. પણ જો જીવ મતારથી તો એ અવળો નિર્ધાર લેશે. ઘણા લોકો આપણને મળે છે, એમ કહે છે અમે આત્મસિદ્ધિ ઘણીવાર વાંચી, ઘણીવાર સાંભળી, પણ કાંઈ સમજાતું નથી. કારણ ઉપર કહ્યું એમ ધીરજ નથી, શાંતિ નથી, ગ્રહણ કરવા માટે થઈને કોઈ અંદરમાં તત્પરતા નથી. તો આ બધી પોતાની ભૂમિકા તૈયાર નથી, આત્મસિદ્ધિમાં ખૂટતું નથી. જે આત્મસિદ્ધિ ભગવાને સૌભાગ્યભાઈને આપી, અંબાલાલભાઈને આપી, એ જ આપણને આપી છે, એમાં કાંઈ ફેરફાર કરી નથી આપી. તો એમને સમજાય ને આપણને ન સમજાય, એમને હોવભાવ આવે, એમને અંદરમાં પરિણામ આવે, દેહને આત્મા જુદો ભાષે, આ બધું થાય ને આપણને ન થાય, તો જ્યાં ખૂટે છે એ વાત ઉપર લક્ષ મારા સર્વે કરાવવા માટે અહીંયા આ 22મી ગાથાનો આશ્રય લઈ અને અહીંયા એને આગળ કરી છે વાત. પછી હવે એ વાત આગળ લેશે, આગળનો પારા લે.
આ ગાથામાં બહુ વેદના છે અને સ્પષ્ટતા પણ છે. જ્ઞાની પુરુષોએ, વિતરાગ પુરુષોએ જે કંઈ કહ્યું છે અને કહેશે એ કોણ સમજી શકશે, કોણ લક્ષમાં લેશે? એ સમજવા માટે તીક્ષણ બુદ્ધિ જોઈએ. માત્ર તીક્ષણ બુદ્ધિ નહીં, અંતરની અવસ્થા પણ જોઈએ. અંતરની તે અવસ્થાને કહેવાય છે મુમુક્ષતા. એ અંદરની અવસ્થા છે, ચેતનાની ઘટના છે, પરિવર્તનનો સંકેત છે. આપણું જીવન અહીંથી બદલાય છે, ઘટના ઘટે છે અને એક અવસ્થા પણ પ્રાપ્ત થાય છે. મુમુક્ષતા એટલે માત્ર વૈરાગ્ય નહીં, મુમુક્ષતા એટલે માત્ર મોક્ષની અભિલાષા નહીં, મુમુક્ષતા એટલે માત્ર સંસારનો કંટાળો નહીં, મુમુક્ષતા એટલે માત્ર નિર્વેદ નહીં, પણ મુમુક્ષતા એ અંદરની ચેતનાની એક અદ્ભુત અવસ્થા છે. એ અવસ્થામાં આધ્યાત્મિક સત્ય સમજાય, જે અવસ્થામાં પરમાર્થ સમજાય, જે અવસ્થામાં યથાર્થ સાધના થાય, સમ્યક આરાધના.
સાધુ પણ હોઈ શકે છે, આચાર્ય પણ હોઈ શકે છે અને અનેક શાસ્ત્રો નો જ્ઞાતા પણ હોઈ શકે છે, હજારો શિષ્યો નો ગુરુ પણ હોઈ શકે છે. આવો હોવા છતાં તે મતાર્થી હોઈ શકે છે. મતાર્થીનું એક પણ લક્ષણ સત્યને સત્ય સમજવાને સમજવાને બદલે સત્યને સમજવાને બદલે અવળો કહે છે, અવળો કરે છે, નિર્ણય કરે પણ અવળો નિર્ણય કરે છે, તેની ભૂલ અવળું સમજવાની છે. યથાર્થ સમજણમાં આપણને જો કોઈ પણ અવરોધ આવતો હોય તો આપણી બુદ્ધિ ઓછી તેમ નથી, પણ મતાર્થી પણ છે, મતનો જે અર્થી છે, મતનો જે ઉપાસક છે, મતમાં પોતાની માન્યતામાં જે અટવાયેલો છે તેનો જ આગ્રહી છે, તેનો જે કદાગ્રહી છે એનો જ દુરાગ્રહી છે. એ સત્યને સમજતો નથી અને ઘણી વખત સત્ય તેની સામે સ્પષ્ટ થાય છે, પણ મતાર્થી અવસ્થા હોવાના કારણે એ સત્યનો સ્વીકાર કરી શકતો નથી. સત્ય જાણ્યું નથી કે સત્ય સાંભળ્યું નથી તેમ નહીં, પણ મતાર્થી હોવાના કારણે એને સત્યનો સ્વીકાર નથી.
સાધક જીવનું વિભાજન બે વિભાગમાં કરવામાં આવ્યું, એક મતાર્થી અને એક મુમુક્ષુ. આ બંને પાત્ર ઉપર કામ થઈ શકે છે, પણ મતાર્થી પાત્ર ઉપર કામ થવું ઘણું મુશ્કેલ છે. સાધક જીવ છે તે સાધના કરે છે, તે મતાર્થી જીવ પણ સાધના કરે છે. તે સાધના કરતો નથી તેમ નહીં, ગુરુને પણ માને છે, ધર્મને પણ માને છે, શાસ્ત્રને પણ માને છે, સાધનાનો સ્વીકાર પણ કરે છે, ધ્યાનનો સ્વીકાર પણ કરે છે, પણ તેનો નિર્ધાર અવળો હોય છે. અનંતકાળ આ જીવે જે કાઢ્યો તે એમને એમ કાઢ્યો નથી, માર્ગ મળ્યો નથી તેમ નથી, જ્ઞાની પુરુષ નથી મળ્યા તેમ નથી, પણ જ્યારે જ્યારે જ્ઞાની પુરુષ મળ્યા છે ત્યારે ત્યારે તેનો નિર્ધાર અવળો હતો.
નિર્ધાર એટલે નિશ્ચય, સ્વીકાર. નિર્ધાર એટલે મનમાં જેની સ્વીકૃતિ કરી છે તે સવડી પણ હોઈ શકે અને અવળી પણ હોઈ શકે. સવડી હોય તો માર્ગ બદલાય, અવળી હોય તો જુદા માર્ગ બદલાય. માટે મહાપુરુષોએ કહ્યું છે કે જ્ઞાની પુરુષો મુમુક્ષુ પર કામ કરશે. સદગુરુ મળે બહુ આનંદની વાત, સત્પુરુષ મળે તો ઘણા સૌભાગ્યની વાત. પણ સદગુરુ મળ્યા પછી આપણા પોતાનામાં કામ થઈ શકે અને તેઓ આપણા ઉપર કામ કરી શકે એવી ભૂમિકા સાધકે પૂરી પાડવાની છે. વરસાદ આવશે પણ ખેતર તૈયાર ન હોય તો ખેડૂત શું કરે? તેમ સદગુરુ મળશે પણ મુમુક્ષુ તૈયાર ન હોય તો સાધના થશે કેવી રીતે? જીવે આ ભૂલ કરી છે, મુમુક્ષુતાનું ખેતર તેણે તૈયાર કર્યું નથી. મતાર્થી અને મુમુક્ષુ એ બંને જુદી જુદી અવસ્થામાં છે. મતાર્થી પણ સાધના કરે છે, એ તપ કરે છે, એ પણ વ્રત અને અનુષ્ઠાન કરે છે, પણ એ પણ કર્મકાંડ કરે છે અને શાસ્ત્રો પણ વાંચે છે, એ પણ સિદ્ધાંતો અને તત્વની વાત કરે છે, એ પણ જ્ઞાનની વાતો કરે છે, એ પણ આત્માની અને પરમાત્માની વાત કરે છે. આટલું બધું થતું હોવા છતાં તેનો નિર્ધાર અવળો છે. માટે પરમ કૃપાળુ દેવ કહે છે કે
રજૂ કરવાના છીએ એ અમારો વિચાર હજારો લોકો સાંભળશે પણ મતાર્થી ગ્રહણ નહીં કરે, મુમુક્ષુ જ ગ્રહણ કરશે. આ સુવિચાર નો પ્રારંભ થાય અને મતાર્થી પણ ટળી મુમુક્ષુ પણ આવે તો અંદરની અવસ્થા બદલાઈ જશે. માટે હોય મુમુક્ષુ જીવ તે સમજે એ વિચાર. આ વિચાર મુમુક્ષુ જીવ પ્રાપ્ત કરશે. ફરી પૂછો કે બુદ્ધિ જોઈશે ભલે બુદ્ધિ રહી, તીક્ષ્ણ બુદ્ધિ જોઈશે ભલે તીક્ષ્ણ બુદ્ધિ રહી, પણ સમજવા માટે આંતરિક અવસ્થા જોઈશે અને આંતરિક અવસ્થા માટે મુમુક્ષુતા જોઈએ તેમ કહે છે. હોય મતાર્થી જીવ તે અવળો લઈ જા. આ નડે છે અને એવું નડે છે કે જે સત્ય જાણે છે તે ખોટું જાણે છે, મિથ્યા જાણે છે. જે સત્ય જાણે છે ખોટું જાણે છે, મિથ્યા જાણે છે. મતાર્થી જીવ વિપરીત જાણે છે અને નિર્ધાર કરે છે. મુશ્કેલી ત્યાં નડે છે કે ખોટું જાણે છે અને પ્રાણ જાય તો ભલે જાય પણ મારી વાત નહીં છોડું. ત્યાં સત્પુરુષ નિષ્ફળ જાય કારણ કે મતાર્થી છે. તેને સત્યની બહુ ચિંતા નથી અને મોક્ષની બહુ ચિંતા નથી. તેને સૌથી વધારે ચિંતા પોતાના મતની છે. તે સત્યને ગૌણ કરે છે અને પોતાના મતને મુખ્ય બનાવે છે. એ સત્યનો સ્વીકાર કરી શકતો નથી. સત્ય તેની પાસે આવ્યું નથી તેમ નથી, પણ જે જે વખતે સત્ય કહેનારા મળ્યા તે વખતે આ મતને મુખ્ય માનતો હતો એ મતાર્થી.
સત્પુરુષ
ઉપયોગ રાખતા જાઓ.
અર્થ એટલે પ્રયોજન, લક્ષ, હેતુ. એને મતનો હેતુ છે, મતનું લક્ષ્ય છે, એની મતનું પ્રયોજન છે, પોતાનો મત સિદ્ધ કરવો છે. એક જ્ઞાની પુરુષ પાસે પણ જીભાજોડી કરશે અને એમ કહેશે કે જ્ઞાની પુરુષના ચરણમાં અમે સમજવા બેઠા છીએ, પણ એ સમજવા બેઠો નથી, પણ પોતે જે માને છે તે સમજાવવા બેઠો છે. અને જો સામેનો માની લે તો કહેશે માણસ સમજ્યું છે, અને જો એ ન માને તો કહેશે કે અણસમજ્યું છે. સમજ અને અણસમજ સામી વ્યક્તિમાં નથી, પણ સમજ અને અણસમજ પોતામાં છે. મતારથી સાધનાને પણ માને છે, પ્રક્રિયાને પણ માને છે, સાધનો પણ જાણે છે, શાસ્ત્રોને પણ જાણે છે, અને જે કંઈ જાણે છે તે વિપરીત જાણે છે. મતારથી જે દેવ નથી તેને દેવ માને છે, જે ગુરુ નથી તેને ગુરુ માને છે, અને જે શાસ્ત્ર નથી તેને શાસ્ત્ર માને છે, જે સાધન નથી તેને સાધન માને છે, જે સાધના નથી તેને સાધના માને છે. માને છે તેમ નહીં, પણ હું જે કહું છું તે જ બરાબર છે તેવો તેનો આગ્રહ છે. એક બહુ ઊંડી વાત તે એ કે તે વ્યવહારથી વિતરાગ પરમાત્માના માર્ગમાં શાસનમાં પણ હોઈ શકે અને મોટો સાધક પણ હોઈ શકે.
નાની પુરુષો એમ કહે છે કે તમે વ્યવહારથી વિતરાગ પરમાત્માના માર્ગમાં હોવા છતાં મતાર્થી હોઈ શકો છો, માટે મતાર્થીનો સીધો અર્થ જો કરવો હોય તો જેનામાં મિત્રત્વ છે, મિત્રત્વની સત્તા છે, એને કહેવાય મતાર્થી. જેનામાં દર્શન મોહનું સામ્રાજ્ય છે તેને કહેવાય છે મતાર્થી. જેમ મદિરાપાન કર્યું હોય અને ધ્યેનમાં હોય, તમે તેને ગમે તે વાત કરો તે સમજશે નહીં. તેમ મિથ્યાત્વના ઘેનમાં મતાર્થી આધ્યાત્મિક વાત સમજે નહીં, અને તેથી બધું ભગવાન મહાવીર પાસે આવતા પહેલા અનેક અને થોડાક ગૌતમ ગણધર મિથ્યાત્વી હતા. યજ્ઞ મંડપ પાંચ શિષ્યો હતા, મંત્રોનો ઉત્તર હતા. આ ભારતના સૌથી મોટા વિદ્વાન આખા ભારતમાં સૌથી વિદ્વાન એ શબ્દમાં આમંત્રણ હતું, આહવાન હતું. અને પછી કહે છે કે તમને જે ગુંચવાડો થાય છે તેમાં કારણ શાસ્ત્રના શબ્દો છે. તે શાસ્ત્રના શબ્દોના અર્થ તમને બેસાડતા આવડતા નથી, માટે ગુંચવાડો થાય છે. આ ઇન્દ્રભૂતિ ભારતના તે વખતના સૌથી શ્રેષ્ઠ વિદ્વાનો સેંકડો શિષ્યોના ગુરુ હજારો પંડિતો તેમના ચરણોમાં બેસતા હતા, પણ એમને આત્મા વિશે શંકા હતી કે આત્મા છે કે નહીં, અને મજાની વાત આત્મા છે કે નહીં તે શંકા થઈ. તે માત્ર વેદમાં આવેલા સૂત્રને કારણે થઈ એમ કહેવા કરતા તેમનો અવળો નિર્ધાર હતો, માટે થઈ.
બસ અહીંયા ગાથા 6 ઉપરનું વિવરણ ચાલે છે, અને ગાથા 6 છે એ વૈરાગ્ય આદિ સફળતો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. આ છઠ્ઠી ગાથા એક એવો પ્રશ્ન છે, એટલો ગંભીર પ્રશ્ન છે, પરમાર્થ માર્ગમાં સાધનામાં એટલો મહત્વનો પ્રશ્ન છે. સતત એ પ્રશ્ન છે કે પેલા જ્ઞાન કે પેલા વૈરાગ, પેલા જ્ઞાન કે પેલા વૈરાગ, કારણ કે સાતમી ગાથામાં આવશે કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં તેને જ્ઞાન. તો જ્ઞાન થયું નથી ત્યાં સુધી આપણે વૈરાગ્યની કઈ વાત કરવી નથી. અનેક શાસ્ત્રોની અંદર વિવાદ મતવાદ જે સંપ્રદાય, અનેક પ્રકારના વિદ્વાનોની જે આપણને વિભિન્ન જાત જોવા મળે છે પંડિતોની, એમાં પ્રશ્ન આ જ કે જ્યાં સુધી સંકિત પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી કરેલી બધી જ ક્રિયા વ્યર્થ છે, બધું નકામું છે. હવે જ્ઞાનીઓની વાત કોઈ સમજશે નહીં. કૃપાળુદેવે આનો નિચોડ આપ્યો છે, આનું સમાધાન આપ્યું છે. 2500 વર્ષથી આ પ્રશ્ન ચાલે છે અને જ્યાં જાઓ ત્યાં સંપ્રદાયની અંદર આ જ વાત કરશે કે જ્ઞાન થયા પહેલા વૈરાગ્ય ખોટો છે, નો. એટલે પેલા જ્ઞાન કે પેલા વૈરાગ્ય, કૃપાળુદેવે એનું એક સમાધાન 6 ગાથામાં આપ્યું છે કે વૈરાગ્યાદી સફળ જો સહ આત્મ. આ વૈરાગ્ય વગેરે સફળ છે જો આત્મજ્ઞાનની સાથે હોય તો. હવે આત્મજ્ઞાનની સાથે હોય તો આત્મજ્ઞાન હોય અને વૈરાગ્ય હોય તો બરોબર છે, નહીં તો શું કામ કુચે મરવું, શું કામ હેરાન થવું. વૈરાગ્ય એટલે બધો સંયમ, યમ, નિયમ, વ્રત, પછખાણ, તમામ પ્રકારના સદાચાર. આ વૈરાગ્ય આવે એટલે સંસાર પ્રત્યેની આ ઉદાસીનતા આવે, ત્યાગ આવે. પરંતુ એ તો કે છે જો એ સફળ ત્યાગ ક્યારે થાય, આત્મજ્ઞાન હોય તો. પણ એમને બીજી લીટી લખી, શું લખી? આત્મજ્ઞાન ન હોય પણ જો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ શું જરૂરી છે, આ વૈરાગ્ય આદિ સાધન. એ આત્મજ્ઞાન ન હોય તો પણ જો આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ છે. હેતુ એટલે કારણ, કારણ છે. જેને આત્મજ્ઞાન જોઈએ છે એ કાર્ય છે, તો કારણ શું એનું? કારણ આપ્યા વિના કાર્ય નિષ્પન્ન થાય નહીં. જો આ વાત એટલી બધી મહત્વની છે, ચૂકાઈ જાય છે, ઉપયોગ છૂટી જાય છે. કાર્યકારણના નિયમને જ વૈજ્ઞાનિક કહેવામાં આવે છે, એ આનંદ ગંજીના પદમાં પણ આવી ગયું કે જેવું કાર્ય જોઈએ એવું કારણ આપવું જોઈએ. હવે અહીંયા કહે છે આત્મજ્ઞાન જોઈએ છે, તો આત્મજ્ઞાન માટે કારણ શું? તો કે વૈરાગ્ય આદિ સાધનો, આદિ શબ્દ છે એમાં બધું આવી જાય. પણ આ વાત કોણ સમજે? એણે આ ગાથા લખી ત્યારે મુનિશ્રીએ આ તરત જ બીજી ગાથા લઈ લીધી કે આ આવો જબરજસ્ત કોયડો છે કે પેલા જ્ઞાન કે પેલા વૈરાગ. આપણે બધો તપ સંયમ પછી કરશું, જ્ઞાન થાય પછી. અને નિશ્ચય એકાંત વાળા તમે એમ જ કહેશે કે જ્ઞાન થયા પછી આ બધાની કાંઈ જરૂર છે જ નહીં. હવે જ્ઞાન થયા પછી જરૂર નથી અને જ્ઞાન પહેલાં એની કાંઈ ઉપયોગ નથી, તો આ ત્યાગ વૈરાગ કરવા ક્યારે? આ વૈરાગ્ય ત્યાગ્ય વૈરાગ્યનું સ્થાન શું અધ્યાત્મમાં, પરમાર્થની સાધનામાં? કેટલો જટિલ પ્રશ્ન છે એ મગજમાં આવે છે. ઉષ્મા, આ વાત બેસે છે. પરમાર્થ માર્ગની અંદર કારણ કાર્યનો નિયમ છે અને કહે છે કે આત્મજ્ઞાન વિના બધું વૈરાગ્ય થયો એ બધો તો નિષ્ફળ થયો. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? તો કે એ જ સાધન છે, એ સિવાય આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં. ભોગથી આત્મજ્ઞાન થાય, વૈભવ વિલાસથી આત્મજ્ઞાન થાય. કેમ કે આગલી ગાથામાં કેવું છે કે ત્યાગ વિરાગનો ચિત્તમાં થાય ને તેને. આવો જબરજસ્ત એક પ્રશ્ન આત્મસિદ્ધિની અંદર કૃપાળુદેવે જવાબ રૂપે 6 ગાથા મૂકી છે. એ ગાથા એવી છે કે અનેક શાસ્ત્રોની અંદર જે વિસંવાદ થયો છે, અનેક આચાર્યોની વિશે જે અંદરો અંદર મતભેદ થયો છે, અનેક સંપ્રદાયની અંદર આ જે ચર્ચાઓ ચાલી છે, કે તમને જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બધું જ તમારું કર્યું કાર્યું બધું નિષ્ફળ છે. તો પ્રશ્ન એ છે કે એક કરવા માટે થઈને શું કરવું? તો કે જે એ જ છે, એ જ જ્ઞાન અને તપ વૈરાગ્ય છે, એનાથી જ આત્મજ્ઞાન થાય. અને એ આત્મજ્ઞાન આ વૈરાગ્ય હોય તો જ એ આત્મજ્ઞાન થાય, વૈરાગ્ય સફળ છે. એકબીજાને અન્યો અન્ય અવિનાભાવી સંબંધ છે, એકના આશ્રયે બીજું છે, બીજાના આશ્રયે એક છે. આત્મજ્ઞાન પણ વૈરાગ્યના આધાર ઉપર છે અને વૈરાગ્યની સફળતા પણ આત્મજ્ઞાનના આધાર ઉપર છે. તો એવું ક્યારે બને કે જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુથી જો વૈરાગ્યના સાધનો કરવામાં આવતા હોય તો, નહીં તો નહીં. હવે વૈરાગ્ય લોકસંજ્ઞાએ કરે, બાહ્ય ક્રિયાના હેતુથી કરે, સંપ્રદાયના હેતુથી કરે, અનેક પ્રકારના અનુષ્ઠાન કરે, તો આત્માનું લક્ષ્ય નથી, શું થાય? તો નિષ્ફળ છે, જ્ઞાનીઓ કહે છે, સફળ નથી. એટલે કેવો બંનેની સંધિ, બંનેનો સમન્વય, એટલું સૂક્ષ્મતાથી આ ગાથામાં મૂકો. પણ લખ્યા પછી મુનિશ્રીને આમ સમજાવવું છે ત્યારે એના ગાથા યાદ આવે છે કે આ વાત કોણ સમજશે. એટલે એણે કીધું કે મને અત્યારે ગાથા યાદ આવે છે 22મી. જે કૃપાળુદેવે બહુ મહત્વની રીતે કીધી, આ તો આ ગાથા છે, પણ ત્યાર પછી એને બધી વાતો આવે એ એવી આવે કે હોય મમુક્ષુ જીવતે સમજે એ વિચાર. આ અમે જે આત્મસિદ્ધિમાં જે વિચાર આપીએ છીએ, આખી એક માલિકા ક્રમ આપીએ છીએ, એ કોણ સમજશે? મુમુક્ષુ. અને હોય મતારથી જીવતે શું કરશે? ઊંધું જ સમજવા. શું ઊંધું સમજશે? જ્ઞાન નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું આપણે કંઈ કરવું નહીં, કોઈ સંયમ ન કરવો, કોઈ વ્રત તપ નહીં કરવા, કોઈ નિયમનું પાલન નહીં કરવું. શું કામ? નકામું છે બધું. અને જ્યાં સુધી એ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી કરવું નથી, અને જ્ઞાન ક્યાં સુધી નહીં થાય, આ નહીં કરે ત્યાં સુધી જ્ઞાન થવાનું નથી. આગમી રાગ ને ચિત્તમાં થાય નથી, તું નહીં કરતો તને જ્ઞાન કોઈ કાળે થવાનું નથી. હવે આની અંદરથી એનો અવળો નિર્ધાર કરે એ મતારથી, એટલા માટે કે જેને કંઈ કરવું નથી અને ધર્મનું બહાનું જોઈએ છે, ધર્મનું લેબલ જોઈએ છે, ધાર્મિક થવું નથી પણ કેવડાવવું છે, મુમુક્ષુ થવું નથી પણ મુમુક્ષુ કેવડાવવું છે, આવું જેને બહુ ગમે છે, જેને કહે છે કે રિલિજિયન ઇઝ અ સ્ટેટસ સિમ્બોલ ફોર હિમ, એને ધર્મ સેના માટે છે? પોતાનું સ્ટેટસ. એક આપણે આટલા મોટા સમાજમાં આપણું આટલું નામ, આપણે ધાર્મિક તો હોવા જોઈએ ને, એટલે ધર્મમાં પણ આપણી ખુરશી તો આગળ જ હોવી જોઈએ. ઓર્નામેન્ટલ રિલિજન, ઓર્નામેન્ટલ એટલે દેખાવનો સુશોભન. આપણે સરસ મજાનો, આપણી પાસે પૈસો છે કેમ ખબર પડે? હાથમાં સરસ મજાની વીંટી હોય, ઘરણા ઉત્કૃષ્ટ હોય, હીરા જડાવ્યા હોય, ઘડિયાળ પણ જુદી જાતની હોય, આમ બધું આભૂષણથી લાગે, એમ આપણા જીવનની અંદર પોતાની ઇમેજ પ્રોજેક્શન માટે આપણે ધર્મમાં પણ છીએ. સારામાં સારો મુમુક્ષુ જો સમયસર બધું આવે છે ને, આમ કરે છે ને તેમ કરે છે ને, ઇટ ઇઝ ઓર્નામેન્ટલ. એને પોતાનું વ્યક્તિત્વની પર્સનાલિટીમાં અનેક પ્રકારના જે સાધનોનું યોજન કરે છે એમાં વન ઓફ ઇટ રિલિજન. કેમ કે નહીતર સમાજમાં એને ભય છે કે ધર્મમાં નથી ને આવું આધાર્મિક છે તો એની બહુ વેલ્યુ નહીં થાય. વેલ્યુ ઓરિએન્ટેડ, ઓર્નામેન્ટલ અથવા તો સ્ટેટસ સિમ્બોલ. એટલે આવો મતારથી આ બધું સ્વીકારી લે, ધર્મને સ્વીકારી લે. એટલે કહ્યું છે કે સમજો નહીં કે આ મતારથી એટલે જેને કાંઈ ખબર નથી. મતારથી શાસ્ત્રો જાણે છે, મતારથીને ગુરુ પણ છે, મતારથી બધી ક્રિયાઓ પણ કરતો હોય, મતારથી આ કોઈ વાતથી અજાણ નથી. પણ મતારથીનું એક જ લક્ષણ છે કે બધું અવળું લે, પોતાની જાતને બચાવે, ચામડીને બચાવે, કંઈ કરવાનું આવે તો ચટકી જાય, એનો તર્ક ગોતી લે, એનું બહાનું ગોતી લે.
ઓલ સોર્ટ્સ ઓફ બાનાબાજીમાં એક્સપર્ટ, ઓલ લેમ એક્સક્યુઝિસ એની પાસે મળી રહી કે આ કરવું નથી, આનું આનો શું અર્થ, એમ કે આપણને આનો શું અર્થ? કારણ કે અવળો નિર્ધાર લેવાની એની શક્તિ જબરજસ્ત છે. એટલે એ કંઈક ગુરુઓને પણ નિષ્ફળ કરે, કંઈક તીર્થંકરોને પણ એને પૂર્વમાં નિષ્ફળ કર્યા છે. કેટલોય બોધ એણે નિષ્ફળ કર્યો છે, એટલે મતાર્થી એવો નથી કે એને ક્યારેય કંઈ સાંભળ્યું નથી, એને સાધના કરી નથી, એ ધર્મને માનતો નથી, એ ગુરુને માનતો નથી, એવું નથી, એ ધ્યાન નથી માનતો, બધું માને છે, પરંતુ એનો નિર્ધાર અવળો હોય છે. અને મુમુક્ષુ છે, એ મુમુક્ષુ જ્ઞાનીની વાત જરા પણ કહેવામાં આવી હોય તો એ પૂરેપૂરો શ્રદ્ધાન શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે. કારણ કે મુમુક્ષુતાનું લક્ષણ શું છે? એની આ લખ્યું છે સરસ કે એની આંતરિક અવસ્થા. મુમુક્ષુતા છે એ અવસ્થા છે, એ બહારનું ઓર્નામેન્ટલ પણ નથી અને સ્ટેટસ પણ નથી. ખ્યાલ આવ્યો? મતાર્થીના બે લક્ષણમાં એ ધર્મ ઓર્નામેન્ટલ છે અને સ્ટેટસ છે, મુમુક્ષુને એ ઓર્નામેન્ટલ પણ નથી અને સ્ટેટસ પણ નથી. એને તો એની એની અવસ્થા છે, એની દશા છે, એની ભાવ દશા છે. અંતર દશા એટલે ભાવ દશા. શું ભાવ દશા છે? કે ભવે ખેદ, એને હવે ભવનો ખેદ છે, આ પરિભ્રમણ હવે જોઈએ નહીં, સંસારમાં સુખ નથી, આ એનો નિર્ધાર છે. તો ગમે તેવી સામગ્રી મળે, ગમે તેવા સંયોગો મળે, ગમે તેવા સ્ટેટસ મળે, એને અંદરની અવસ્થામાં એની શ્રદ્ધાને એ છે કે આ જીવનની સફળતાનો માર્ગ નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરો, માત્ર મોક્ષ અભિલાષ. આ મુમુક્ષુતાની અવસ્થા છે, આ મુમુક્ષુતાનું લક્ષણ છે. ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય, ભલે સત્પુરુષ ન મળ્યા હોય, ભલે એની સાધના થતી હોય કે ન થતી હોય, પણ સંસારમાં એની રુચિ ન હોય, સંસારના કાર્યોમાં એને રસ ન હોય, એને સદગુરુ મળ્યા નથી એટલી જ વાર છે, એ ઉદાસીનતાનો અવતાર જ છે. એકવાર મોકો મળે, એકવાર પ્રસંગ પ્રાપ્ત થાય કોઈ સત્નો સામિધ્યનો, તો એ બધું છોડી દેતા એને કાચી મિનિટ લાગે નહીં. એ સંસાર સાથે બંધાયેલો છે, સૂતરના તાંતણે બંધાયેલો છે, એનું બંધન છૂટતા વાર નહીં લાગે. એ મુમુક્ષુ છે, એ છૂટવા માટે જ જીવે છે, એને જીવનની અંદર કોઈ રસ નથી, કોઈ રુચિ નથી, પણ વ્યથા છે, અને આ એની અંતરની અવસ્થા છે, આ એની આંતરિક અવસ્થા છે. એટલી વાત સજ્જડ રીતે મુમુક્ષુની મૂકી છે મુનિશ્રીએ કે આવી જો એને એમાં મુમુક્ષુતા નહીં હોય તો વિતરાગના વચનોને કોણ સમજશે. કૃપાળુ દેવે એક વાક્ય લખ્યું છે. શું લખ્યું? શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? વિચાર આવે છે એટલામાં જ કે કૃપાળુ દેવને મળનાર તો ઘણા મળ્યા, પણ એના કથનને દાદ કોણ આપી શક્યું? શુક્લ અંતઃકરણ. શુક્લ અંતઃકરણ એટલે જેનું અંતઃકરણમાં શુદ્ધ છે, કોઈ મલિનતા નથી, વિષય કશાયની મલિનતા નથી, કોઈ એને પ્રકારના સંસારના કોઈ પદાર્થ પ્રત્યેનો લોભ નથી, કોઈ રંગ રાગ કે રસ રુચિ જેને છે નહીં. આ મુમુક્ષુતા છે. ભલે શાસ્ત્રો નથી મેળ્યા, હજુ સદગુરુ મળવાને હજુ વાર છે, સાધનાની પદ્ધતિ જાણી શક્યો છે કે નહીં એ વાત જુદી છે, પરંતુ એની ભાવધારા સંસાર પ્રત્યેની ઉદાસીનતા, સંસાર પ્રત્યે એને મોહનું મમત્વ ઘણું જ ઓછું છે. એના પૂર્વ સંસ્કાર હોય, એની પૂર્વ સાધના હોય, જન્મોજન્મની આરાધના હોય, પણ એને જન્મજાત વૈરાગ્ય પણ હોય. આ જીવને જ્યારે પ્રસંગ પ્રાપ્ત થાય, કોઈ સત્શાસ્ત્ર વાંચવામાં આવે, કોઈ જ્ઞાની પુરુષનો સત્સંગ થાય, કોઈ સાધક સાથે એને મળવાનું થાય અને સત્સંગનો સમાગમ થાય, તો એને વાત પકડતા વાર કેટલી, ઇમિજિયેટલી. તો એ વાત મૂકીને અહીંયા એટલો બધો મહત્વનો પ્રશ્ન કે આ તમને વૈરાગ્ય અને આત્મજ્ઞાનની વાતની ગાથાની વાતનું વિવરણ આપણે જરા બાદમાં કરીશું, પરંતુ ત્યાર પહેલાં આપણી ભૂમિકાને આપણે સ્પષ્ટ કરીએ, સ્વચ્છ કરીએ, ચોખ્ખી કરીએ, તૈયાર કરીએ. કઈ ભૂમિકા છે? સમજવા માટેની ભૂમિકા કઈ છે? હું મૂકશું. જીવ માત્રમાં બે પ્રકારની ભૂમિકા છે એમ કહ્યું છે. અહીંયા સાધક જીવનું વિભાજન બે પ્રકારમાં કર્યું છે. આપ બે સાધક જ છો? આ અહીંયા સાધક સિવાયનાની તો કોઈ વાત છે? એક મતાર્થી છે ને બીજો મુમુક્ષુ છે. એકને ખરેખર એને આ સંસારનું પરિભ્રમણ સમાપ્ત કરવાની લગ્ન લાગી છે, અને એકને ધર્મની મોટી મોટી વાતો કરવી છે, દાપણ જ કરવું છે, શોખ છે. ડિબેટિંગ સોસાયટીમાં જે જતા હોય ને એને શોખ હોય, કેટલાય લાઇબ્રેરીમાં જતા હોય ને એ જ્ઞાનવર્ધક માટે નહીં, પંડિતાઈના પડારા કરવા માટે. એ બધા બેઠા હોય ચાર પાંચ જણા બાકડે બગીચાના, હરામ બરોબર જો એને કાંઈ પરમાર થાય સંબંધ હોય તો, પણ રોજે રોજ કોઈને કોઈની વાત લઈને ચર્ચા શરૂ કરે અને દોઢેક કલાક કરે, એમાં મળ્યું ન મળ્યું કઈ ચિંતા નહીં, આજનો દિવસ પૂરો થયો, કાલે પાછું કોકને પકડશું. આમ જ ચાલ્યા કરે. આ મતાર્થી જીવ એ સાધકમાં એક ભાગ છે, સાધક. અને આવા સાધકો ઘણા ભેગા થઈ જાય છે, ઘણા ભેગા થાય, ટોળું થાય, ટોળું. પણ ત્યાં ધાર્મિકતા હોતી, પછી બધો આડંબર, દંભ, વ્યર્થ ચર્ચાઓ, પાંડિત્યના પ્રદર્શન, આ બધું ચાલતું. ત્યાં ત્યાગ વૈરાગનું જે જોર છે એ દેખાય નહીં. આરંભ પરિગ્રહનું જોર દેખાય, દંભ દેખાડાનું જોર દેખાય, ધમાધમ અને ધામધૂમનું જોર દેખાય. યશો વિજયજી મહારાજે 2500 વર્ષ પછી જૈન સમાજની આ સ્થિતિ જોઈ એટલે એમણે સિમંદર સ્વામીને પોકાર કરીને 125 ગાથાનું સ્તવન લખ્યું. એને કહે છે હુંડીનું સ્તવન. કારણ એ કહે છે કે અનંતા પરમાત્મા તમે જે બધા માર્ગ આપનારા હતા એ તો બધા વયા ગયા. ક્યાં ગયા? મોક્ષે ગયા, સિદ્ધશિલામાં. હવે તમે ક્યાં સાંભળવાના છો? તમે તો દેહી થયા, દેહી નહીં વિદેહી નહીં પણ અદેહી, યાદ આવે છે ને પાછું. હવે તમે અશરીરી છો, સિદ્ધશિલા ઉપર બેઠા છો, સંપૂર્ણ સ્વરૂપમાં લીન છો. હવે માએ તમને વાત કરવી કેવી રીતે? તમારી સાથે કેવી રીતે સંવાદ કરવો? ફરિયાદ કોની પાસે કરવી? પણ એને થયું કે સિમંદર સ્વામી તો બિરાજમાન છે, એ તો વિદ્યમાન છે, ભલે અહીંયા નથી પણ એ તો મહાવિદેમાં છે. તો મારી મર્યાદા છે કે મારો અવાજ મહાવિદે સુધી ન જાય પણ એની સાંભળવાની શક્તિ લોકાલોક ત્રણ લોકમાં છે. એ તો સર્વજ્ઞ છે, એ સર્વશક્તિમાન છે, એને ક્યાં હું ગમે ત્યાંથી બોલીશ તો એને સાંભળવામાં ક્યાં વાંધો હતો? મને કહેવામાં વાંધો છે, કાંઈ વાંધો નહીં. સ્વામી શ્રી વંદરા કરું વિનંતી. અને એની અંદર કહે છે હે પ્રભુ, એક વાર તું આ ભરત ક્ષેત્ર તરફ આવીને નજર નાખીને જોતો ખરો કે અનંત તીર્થંકરો એ બતાવેલા માર્ગની અંદર એ શાસનની આ શું દશા કરી છે કે ધામધૂમ ધમાધમે ચલી રે, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે, ધર્મના નામે તો આડંબર, દમ દેખાવ, સિદ્ધિ પ્રસિદ્ધિ જય જયકાર, એવા ગાંડા થયા છે બધા, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે. કોણ સમજાવ્યા? આત્મજ્ઞાન એને માટે વૈરાગ્ય લેવાનો છે. આ કોણ સમજાવે, આ કોણ સમજે એવો એને પોકાર કર્યો છે એની અંદર. એને એક કહે છે સંતનો પોકાર, એવો જ પોકાર પ્રભુશ્રીએ સૌભાગભાઈએ કુપરાવદેવને કહ્યો કે પ્રભુ જુઓ તો ખરા, અમે અત્યારે આટલી બધી માર્ગની શોધમાં છીએ પણ દેખાડનાર કોઈ મળતો, હવે તમે બહાર આવો, તમે પ્રગટ થાઓ, તમે જગતની અંદર આ માર્ગને વેવડાવો. સંતની જ્યારે સાચી કરુણા અંદર ઝળકે છે ત્યારે આ બધી વાત આવે છે. તો અહીંયા હા, કૃપાળુદેવે પણ સાસનદેવીના પત્રમાં લખ્યું છે, હે સાસનદેવી તું મને બળ આપ અને કા મારા ભાવને સમાવી દે. રક્ષણ કરવું એ તારું ફરજ છે, કારણ કે અત્યારે લોકો જ્ઞાન માર્ગથી મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર અને પાછા વાળ, આ બધાને જુદા જુદા એટલા પ્રકારના અવળા નિર્ધાર થઈ ગયા છે. તારું શાસન નિંદાયું, કૂટી માર્યું અને કૂટારો વધારી દીધો, આ ધંધો આજ કર્યો બધાએ ભેગા થઈને, બધા સંપ્રદાયો ભેગા થઈને, એના આચાર્યોએ પોતે ભગવાન બની બેઠા. હવે એ ભગવાનને ક્યાંથી યાદ કરે, હવે એ પોતે પોતાનું પૂરું કરે તઈ ભગવાન યાદ આવે ને. હવે એને કારણે થઈને મૂળ વાત ઉપરથી લક્ષ હટી ગયો. કૃપાળુદેવે તો બહુ સ્પષ્ટ લખ્યું કે ઉપદેશકના લક્ષમાં પણ. અને આનંદગંજી, યશોવિજયજી, દેવચંદ્રજી, આ કઈ માત્ર કૃપાળુદેવની, આ બધી પરંપરા જ્ઞાનીઓની છે. એને પણ લખ્યું છે સ્તવનની અંદર કે ઉપદેશક પણ તહેવારે, હા દેવચંદ્રજીના સ્તવનમાં, કે આ ઉપદેશક આવા બધાને આવા જ મેળા છે. આવી સ્થિતિની અંદર આ ગાથા એટલી બધી મહત્વની છે કે વાત કરવી છે હવે અમારે તમને વૈરાગ્યની ને આત્મજ્ઞાનની. અને કેવું છે કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને આત્મજ્ઞાન, અને અટકે જ્ઞાન અટક ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. આ એટલી બધી અટપટી વાત છે, એકબીજા સાથે વિરોધમાં જો આવે સમજાય નહીં તો એમ થાય કે શક્ય જ નથી. આ વાત કરી છે ગુરુદેવે, પણ આ વાત સત્ય નથી, કારણ કે વૈરાગ્યાદી સફળ તો જો સહ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન હોય તો વૈરાગ્ય સફળ છે, નહીં તો નિષ્ફળ છે. તો આત્મજ્ઞાન તો આપણને છે નહીં, તો વૈરાગ્યની આપણે શું કામ વાત કરવી, સંસાર ભોગવી લેવો.
અંદરનું કેટલું એનું ઓલું કહેવાય, આ જળનું શુષ્કનું કે દેહભાવ, વેદના જેવું મહાન શાસ્ત્ર સાહેબ આવ્યું.
એટલે મતાર્થી પણ અહીંયા મૂકીને બહુ સરસ વાત મૂકી છે, બહુ લાંબી રીતે વ્યવસ્થિત સમજાવ્યું છે. આપણે બહુ ચર્ચા ન કરીએ તો સમજાઈ જેવું છે. અને એમાં એને છેલ્લું ઉદાહરણ જે આપ્યું છે, કોનું આપ્યું, ગૌતમ સ્વામી શું ઉદાહરણ આપ્યું છે, ભગવાન મહાવીર પાસે આવ્યા પહેલા એ કેટલા બધા વિદ્વાન હતા, એની એની તોલમાં આવી શકે એવું કોઈ વિદ્વાન પુરુષ હતો નહીં. થોડા કલાકો પહેલા પણ એની પાસે કોઈ નિર્ધાર સાચો નહોતો, જીવ સંબંધી એનો પ્રશ્ન શું હતો, જીવ છે કે નહીં, આત્મા છે કે નહીં, આખા ગણધરવાદની અંદર આ પહેલો પ્રશ્ન ઇન્દ્રભૂતિનો આવે છે, જીવ છે કે નહીં. તો કે એને વેદની અંદરની આટલો અભ્યાસ કર્યા પછી પ્રશ્ન થયો, તો કૃપાળુદેવે કહ્યું કે ભગવાન વીરે કહ્યું કે વેદની અંદર આત્મા નથી એવું નથી, વેદની અંદર જીવ નામનો પદાર્થ નથી એવું નથી નિરૂપણ, પણ આનો નિર્ધાર ઇન્દ્રભૂતિનો ખોટો છે. વેદ ખોટા નથી, વેદ એ પણ એક આધ્યાત્મિક દર્શન છે, આત્મા ઉપર અધિષ્ઠિત છે, અને છતાં આ ઇન્દ્રભૂતિ વેદનો આખો વાચસ્પતિ એ પ્રશ્ન પૂછે મહાવીરને કે જીવ છે કે નહીં. જુઓ જગતનું આશ્ચર્ય જુઓ. અને ત્યારે સમજાય કે વાંધો શું હતો, વેદ ખોટા છે? વેદમાં જીવ નામના તત્વની કોઈ સમીક્ષા નથી, છે જ. વેદ એ અધ્યાત્મ દર્શનનું એક દર્શન છે, એમાં આત્મા ન હોયું બને. અને વેદની શ્રુતિની કૃપાળુદેવ વારંવાર કહે છે કે વેદમાં પણ કહ્યું છે, શંકરાચાર્યજી પણ કહ્યું છે કે આત્મા વારે વારે શ્રોતવ્યો, નિધિ ધ્યાસિત કરવ્યો, ચિંતવ્યો. આત્માને પ્રાપ્ત કરવો હોય તો વારંવાર એનું સ્મરણ કર, એનું ચિંતન કર, એનું નિધિ ધ્યાસન કર. આ રીતે આત્માનો સ્વીકાર થાય છે. એ ઇન્દ્રભૂતિને ખબર નથી, અને ખબર હોય તો એને નિર્ધાર જુદો જ કર્યો કે ના ના, આ બધા આપણે આ કરાવીએ છીએ, બધા કાર્યો લોકોની પાસે ધાર્મિક ક્રિયાઓ કરાવીએ છીએ, પણ હવે જીવ છે કે નહીં કોને ખબર છે. તો વેદમાં આ નથી એવું નથી, પણ ઇન્દ્રભૂતિનો નિર્ધાર અવળો હતો. અને કૃપાળુદેવે એનું સરસ મજાનું વિશ્લેષણ કરીને કહ્યું, વેદને સાચી રીતે જોવા માટે ભગવાન મહાવીરે ચાર વેદને સમ્યકપણે જોવા માટે ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિને સમ્યક નેત્રો આપ્યા. વેદનો બદલાવ્યા, ત્યારે તો આગમની રચના નહોતી થઈ, દ્વાદશાંગી નહોતી, પણ ગૌતમને એને ગણધર બનાવ્યા. ગૌતમ એને વેદની જ વાત સમજાવવા માટે સમ્યક નેત્રો આપ્યા. શું કામ કર્યું એણે? જોવાની સાચી દ્રષ્ટિ આપી, મુમુક્ષુતાની દ્રષ્ટિ આપી. જે દ્રષ્ટિ મતાર્થીની હતી અને જેમાં નિર્ધાર અવળો થઈ ગયો હતો કે જીવ બીવ જેવું કંઈ છે નહીં. એટલે આ બધા આપણા ક્રિયાકાંડ વગેરે કરીએ છીએ તો ખરા, કરાવીએ છીએ પણ ખરા, યજ્ઞ યાગાદી થાય છે પણ ખરા, પણ આનું ફળ કોને ખબર છે, કોને મળશે? અને જો જીવ ન હોય તો આ બધું કર્યું કાયરવું તો માથે પડે. આ શંકામાં ને શંકામાં એ ભગવાન મહાવીરના સમવસ્તણમાં જાય છે. અને ભગવાન એને કહે છે કે તને આ શંકા છે, કેટલી અદ્ભુત વાત છે. અને આપણને નવાઈ લાગે કે જ્યારે આવી પ્રકારની આવું અદ્ભુત પાત્ર, અને આપણો ગણધરવાદનો એ પહેલો આધાર છે, ઇન્દ્રભૂતિનો પહેલો પ્રશ્ન જીવ છે કે નહીં. અને ભગવાન મહાવીર એને વેદના આધારે, પેલી ચર્ચા વેદના આધારે થાય છે, વેદની ગાથાઓના આધારે થાય છે. હે ગૌતમ, જીવ છે, અનાદિ છે, શાશ્વત છે, નિત્ય છે. એનો પલટો પર્યાયથી છે, દ્રવ્યથી નહીં, દ્રવ્યથી એનું સાતત્ય છે. તને આજે બદલાય છે, જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં આ ગયો તે ગયો અને મૂંઝાઈ ગયો કે જીવ ક્યાં ગયો. પર્યાય બદલાઈ ગઈ છે, જીવ એનો હેત છે. સુકર્મ કરેલો કે દુષ્કર્મ કરેલો, જીવ તો એનો હેત છે. આખો સંસાર પોતાના પૂર્વે કરેલા શુભ અથવા અશુભ કર્મના વિપાકને લઈને ચાલે છે. અત્યારનું એનું અર્જન કંઈ નથી. આપણું જે દેહધારીપણું, અત્યારનું જીવન પ્રાપ્ત થયું છે, એ જીવન પરિણામ છે આપણા ગત જન્મના શુભાશુભ કર્મો, જે આ દેહને અનુકૂળ હોય એટલા બધા ભેગા થઈ, સંકેત થઈ, સરવાળો થઈ અને એ ઉદયમાં આવ્યા. એ આવેલા કર્મો ઉદયમાં આવ્યા, એ આપણા વર્તમાન જીવનનો સરવાળો છે, ભૂતકાળના શુભ કે અશુભ. ખૂબ સરસ આપણને દમ દમ સાહેબી મળે છે તો તારા પુણ્યનો ઉદય અત્યારે પ્રકૃષ્ટ છે, અને કંઈ કરતા બાર છેડા બંધાતા નથી, એક શાંતા તેર તૂટે છે, એ તારા હજુ અશુભ કર્મનો ઉદય ચાલે છે. તે કંઈ કર્યું નથી અહીંયા આવીને. કોકને જન્મજાત દુઃખ મળ્યું છે કે સારું જૈનમાં તો પીવા દૂધ નથી મળ્યું, તો એવું ક્યુ તે પાપ અહીંયા આવીને કર્યું? માનવ જન્મ લીધો એ કઈ પાપ કર્યું છે? નહીં, બહુ સરસ કર્યું છે, પણ તારા અશુભનો ઉદય ઘણો છે. અને કોઈને સોનાના ચમચીમાં જ દૂધ પીવા મળ્યું છે, કારણ શું? તો કે પુણ્યનો ઉદય છે. બોર્ન વિથ સિલ્વર સ્પૂન, તારું વર્તમાનમાં કઈ હિસાબ કરવા જાય તો એનાથી કઈ મળે એમ નથી, કેટલું બધું મળ્યું છે. અને પછી તારા કૃત્યોનો ગણિત કર, એ ગણિતમાંથી આ પરિણામ આવે ખરું? આપણે જેટલા વર્ષનું જીવન છે ને એનો હિસાબ લગાવો કે આપણે જે કામ કર્યા છે ભાવથી, સાચા ખોટા બધા, એનો સરવાળો કરી અને જે અત્યારે આપણું સુખ છે એ એનું પરિણામ છે, હોઈ શકે? ખૂબ વિચારવાનું છે. એટલે આ જે સમૂળ મુમુક્ષુ જીવ છે એનો વિચાર, અને અંબાલાલભાઈ હદ કરી છે. કાંઈ ભણેલો નથી વ્યક્તિ, એટલી નાની ઉંમર, કૃપાળુ દેવથી એક વર્ષ નાના છે. એણે કૃપાળુ દેવની ભક્તિ કરવા માટે પ્રભુશ્રી પાસે, દેવકર્ણજી પાસે રહીને થોડાક સંસ્કૃત શબ્દ શીખી ગયા, અને એણે શ્લોક રચ્યો. કયો લખ્યો? મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દ જીતવર આત્મજમ રાજચંદ્ર મહમ વંદે તત્વલોચનદાયકમ. પ્રભુ, હું તને કેવી રીતે ઓળખું છું? તું દેવમાનો દીકરો છો, તું રવજીભાઈનો દીકરો છું, મારે ક્યાં સંબંધ હતો દેવમાને કે રવજીભાઈ, આ ખંભાતમાં ઓલા ભવાણીયામાં. પણ હે રાજચંદ્ર, અમે તને નમસ્કાર કરીએ છીએ એટલા માટે કે તે અમને તત્વલોચન આપ્યા, દ્રષ્ટિ આપી, આંખો આપી. સદગુરુ તો એ જ છે કે અજ્ઞાન તિમિર અંધાનમ જ્ઞાનમ જન શલાકા ચક્ષુર ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે. શું કહેવાય કે અજ્ઞાનના અંધકારના પડડ હતા એ અમારા નેત્રોને જેને ઉઘાડ્યા, પડડ કાઢીને અંતર ચક્ષુ બનાવ્યા, દિવ્ય ચક્ષુ બનાવ્યા. એવા ગુરુ તમે અંજન સલાકા કરી, બોધથી, જ્ઞાનથી, તમારા ઉપદેશથી અને અમારા અંતર ચક્ષુ ઉઘડી ગયા. તો એ ગુરુ તસ્મય શ્રી ગુરુબે નમઃ, અમારો અજ્ઞાનનો અંધકાર દૂર થયો અને જ્ઞાનરૂપી પ્રકાશ અમને થયો. અત્યારે આપણે જગતમાં દેખાય છે બધો પ્રકાશ, એ અત્યારે અજ્ઞાનનો પ્રકાશ. અને મોતીઓ આવે એટલે પાછું ડૉક્ટર પાસે જઈએ, કેમ કે મોતીઓમાં બહાર તો કાંઈ દેખાય નહીં અને અંદરમાં તો અંધકાર સિવાય કાંઈ બીજું છે ને, એટલે મૂંઝાય. મૂંઝાય એટલે કે પ્રભુ અંધકાર દેખાડો હવે, કે આંખનો ડોક્ટર શું કરે, એનો મોતિયો પડડ કાઢી નાખે. પાછો એ દુનિયાની માયા જોયા કરે અને સમજે કે બહુ સારું છે, વિજ્ઞાનની ઘણી પ્રગતિ છે, લેન્સ દીધા અમને. મૂર્ખ, તને જ્ઞાનીએ જે લેન્સ આપ્યા છે એની તો શોધખોળ દુનિયામાં ક્યારે હતી? લ્યો, મને તો ઓપરેશન કરીને કીધું કે ટીવી જુઓ, કલાકમાં કીધું છાપું વાંચો, ઘર ભેગા થઈ જાઓ, અને એના વખાણ કરવામાંથી નવરો નથી થતો. અને આને મારું ઓપરેશન કર્યું એવું જિંદગીભર સુધી તને કોઈ દી સદગુરુ પ્રત્યે આવો પ્રેમ આવ્યો કે મારો અનાદિનો અંધકાર કાઢી નાખ્યો, મને જ્ઞાનનો પ્રકાશ કર્યો, મારા લોચનિયા ખોલી નાખ્યા ગુરુ હતો, અને એક પૈસો નો લીધો, એક પૈસો લીધો આ કઈ ઓપરેશનનો, અને છતાંય એ સદગુરુ ભગવાન આ અંધકાર દૂર કરીને પ્રકાશ આપનાર ગુરુ, એટલે પ્રકાશ આપનાર, અંધકારને દૂર કરનાર, તત્વજ્ઞાનનો પ્રકાશ, તત્વજ્ઞાન લોચન આપનાર. કેવો લેન્સ આપ્યો, એ લેન્સ મફતમાં બેસાડી દીધો. આપણે કીધું સાહેબ ફોરિનનો બેસાડજો, સારી ક્વોલિટીનો, એ ક્યારે, આ તો સિદ્ધ લોકનો તને આપું છું. આ લેન્સ કેવો છે? આ સિદ્ધ લોકનો છે. આ લેન્સ જો બેસી જશે તો સિદ્ધ શિલા દેખાશે, 14 રાજલોકની પાર તું જોઈ શકીશ. આ બધા લેન્સ જેટલા હશે ને એટલા તો તારી આંખોનું જેટલું તેજ હોય ને એટલું જ દેખાયો, લેન્સ થી વધારે દેખાય. સરસ વિચારણા ખૂબ થઈ, એટલા માટે કે આ ગાથા વચમાં આવી, અને વચમાં આ ગાથા મૂકવા માટે મુનિશ્રીનો જે ભાવ હતો એ જરા સમજાવ્યો તમને. કે નહીં તો બે ગાથા જે છે, ગાથા નંબર 6 અને 7, એમાં ટલ્લે ચડી જવા છે. એક તો તમે પ્રશ્નો પૂછશો નહીં, તમે કંઈ પૂછો એનો કંઈ હું બરાબર જવાબ આપી શકું એવું નથી, પણ છતાંય આપણી સામૂહિક વિચારણામાં પણ આ સંશય પાછો એમને ઊભો રહીએ કે આ શું વાત છે. વૈરાગ્યાદી સફળ તો જોશ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તના નિદાન, આ તો બધી અવળી અટપટી વાતો છે, પરસ્પર વિરોધી વાતો છે, વિસંગત વાતો છે. આ જ્ઞાની શું આ વાત કરે છે? અને પાછા કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અને અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નહીં જવા. હવે ત્યાગ વિરાગ વિના જ્ઞાન થતું નથી, અને એ ત્યાગ વિરાગને એ મહત્વ આપે રહીએ તો કે તો પાછો ભાન ભૂલી જશે. તો ભાન ભૂલી જશે તો ભાન મળ્યું ક્યાંથી? ત્યાગ વૈરાગ. હવે ત્યાગ વૈરાગ એને પાછો એમાં અટકતો નથી, તો એમાં ખોટું શું કર્યું જેનાથી એને જ્ઞાન મળ્યું તો પાછો કે એનું પોતાનું ભાન ભૂલી જશે? આ ગાથાઓ બે કેવી છે, કેટલો વિસંવાદ છે, કેટલી પરસ્પર વિરોધી વાતો છે, એનો સમન્વય કરવો, સ્યાદવાદની દ્રષ્ટિથી વસ્તુને સમજવી, સમ્યક દ્રષ્ટિથી વસ્તુને સમજવી, અને જ્ઞાનીના આશયને પકડવો, જ્ઞાનીના હેતુને પકડવો, અને જીવનું કલ્યાણ શેમાં છે, તર્ક વિતર્કમાં છે કે શ્રદ્ધાનમાં છે, સમ્યક શ્રદ્ધાનમાં. એટલી બધી અદ્ભુત વાત છે. એટલે આ બે ગાથા ઉપર વિવરણ કરતા પેલા મુનિશ્રી પણ તંબી જાય છે, અને વચમાં 22મી ગાથા લીધી, સાહેબ લેવાની જે વાર છે અત્યારે ક્યાં ઉતાવળ કરો, ભૂમિકા તૈયાર કરો. તો કે અમારે તમને ગાથા 6 અને 7 સમજાવવી છે, અને એના માટે આ ચાલે છે. એમાં દ્રષ્ટિ એક જ આવશે. ફરી એનું સૂત્ર, હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર. એહ વિચાર એટલે આ અનંતા જ્ઞાનીઓનો, તીર્થંકરોનો, પરમાત્માનો, સદગુરુઓનો, સત્પુરુષોનો જે કહેવાનો નિશ્ચય છે, વિચાર છે, એ સમજશે કોણ? મુમુક્ષુ. અને મુમુક્ષુતા એટલે શું? રોજ મંદિરે આવે છે, આમાં ઘણા આખો પેરેગ્રાફ એના માટે મુમુક્ષુતા કોને કહેવાય, નીચે ફી ભરી છે નહી? હા, અંતર અવસ્થા છે જેની, છૂટવાની, જે છૂટવા માટે જીવે છે. આ અંતર અવસ્થા જેની છે એ મુમુક્ષુ છે. અને કે છે કે હોય મતાર્થી તે જીવતે અવળો લે નિર્ધાર. ભૂલે છો કે જો આ બધો અમારો વિચાર મતાર્થી જીવે સાંભળ્યો તો એણે તો અનેક ગુરુને નિષ્ફળ કર્યા છે, એમ અમને પણ નિષ્ફળતાના ખાતામાં નાખી દેશે. કે અમે મહાવીરને નિષ્ફળ કર્યા છે તો કૃપાળુદેવ તમે કોણ? હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. આટલી વિપરીતતા, આટલો બુદ્ધિનો વિપર્યાસ અમારામાં છે, આ ચમત્કૃતિ બુદ્ધિની છે. આ યુગનો, આજનો યુગનું લક્ષણ શું છે? બુદ્ધિની ચમત્કૃતિ, આઈક્યુ. 3 વર્ષનો છોકરો, 2.5 વર્ષનો છોકરો આપણને લાગે છે ને કે ઘણો ઓવર સ્માર્ટ છે. ઓવર સ્માર્ટ નથી, એવો ઊંધો છે કે હવે કાંઈ સમજી નહીં શકે. આજે પણ એ પોતાના કુટુંબની વાત સમજી શકતો નથી, આજે પણ એ ગણે છે કે મારા પપ્પાને કંઈ ખબર પડતી નથી, અને દાદા તો મૂર્ખ જ છે, પપ્પા હજી કંઈક સમજતા હશે. આ સ્થિતિ આજની છે, ઓવર સ્માર્ટ. અને આ બધા ફૂલાતા ફરે છે કે અમારા છોકરો તો ખલાસો, હજારોની મેદનીમાં એનું તો નામ છે, રેવા દે, તારી એક વાત આ સમજવાના નથી. આનું ઘડતર જ હવે દિશા બદલાઈ ગઈ છે. આ પશ્ચિમ કાળનો પ્રભાવ, આ પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ, આ કેળવણીનો પ્રભાવ, કે આ છોકરાઓ કોઈ દી તીર્થંકર શબ્દ સમજવાના, એને એમ કહે કે શું ફેરફાર કરો છો, તીર્થંકર હો કે જ્ઞાની, શું ફેર છે? નહીં સમજે કોઈ દિવસ. અનેક સમસ્યાઓ થશે. આ જે છે દેખાતી નથી, મોહ છે ને, મોહ છે, પોતાના સંતાનો પ્રત્યેનો મોહ છે, એ આંધળો ભીત કરી નાખે આપણે. અને પછી એમ કે ટ્રાન્સલેશન આપો ને, અમારા છોકરાઓ તો આમાં કઈ સમજતા નથી, ટ્રાન્સલેશન થી સમજશે. ભાવ જે છે, ભાવ એનું ટ્રાન્સલેશન કેવી રીતે કરવું? કેટલીક વાત એવી છે કે જેને એની પોતાની છે, પોતાની ભાષા છે, જન્મની માતૃભાષા જેને કહીએ, એમાં જે અનુભૂતિની વાત સમજાય. આજે ટ્રાન્સલેશન કરીએ, શેમાં કરીએ? અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષા અપૂર્ણ કે પૂર્ણ? અપૂર્ણ, પૂરેપૂરી અપૂર્ણ. 26 શબ્દો છે એની પાસે, એનો મૂળાક્ષર પણ એની પાસે પૂરા નથી, બારાખડી પણ પૂરેપૂરી નથી. એ રામ કે રમા કે રામા શું કેવું? હવે આવી સાદી વાત, રમાને બોલાવસ તું તારી પત્નીને, રામને બોલાવસ, પેલા રામો ઘરઘાટી છે એને બોલાવસ, કઈ ખબર નથી. અને આની અંદર એવા એવા કરે, અમે અહીંયા એક હમણાં નેત્ર કેમ્પમાં ગયા હતા, હવે પોતાના નામ લખાવે ને વારો આવે એટલે આવવાનું હોય, તો એમાં નામ લખે ઇંગ્લિશમાં જ લખવાનું પડે, તો ઓલા એ લખ્યું રામભા, આર એમ બી એચ એ, તો ઓલો રાડા રાડી કરે, મોરબીની દશાશ્રી મારી વાડીની અંદર કેમ્પ હતો, રામભા એ બાપુ જાગો છો કે નહીં, તમારો વરાયો, રામભા 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 કઈ. અને છેલ્લે એક ડોસી હતી, એ કે બેટા હવારની આવી છું, અને મારું નામ હજી સુધી આવ્યું નથી, તો જો ને તો શું નામ છે માડી તમારું, કે રંભા. તો ડોક્ટર તો વયા ગયા કે હવે માડી એમ કરો તમે કાલ આવો, કે હું તો ગામડેથી આવી છું, હું તો હવારની વહેલી આવીને બેઠી છું, આ નામ લખ્યું. અને લખ્યું કોણે? તો કે તમારા સંશોક હોય, આ કાર્યકર્તા ઉભા છે ને બધા, આર એમ બી એચ એ, રામભા 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 કઈ મેળવો, ને પાછું બોલે કે રામભા ક્યાં ગયા, બાપુ ક્યાં ગયા, ઓલો કે ચા પીવા ગયા હશે, આમ કઈક કમેન્ટ કરી. આ ઇંગ્લિશ ભાષામાં આપણે ટ્રાન્સલેશન કરવાનું છે. ભાષા જ અધૂરી છે, અપૂર્ણ છે, ગોમ્યા જ ભૂલા પડ્યા છે, માર્ગ કોણ બતાવશે? ઠીક છે, આડવા જ છે, પણ આ મતાર્થી ને માટેના સંબંધમાં છે. આવા મતાર્થ બંધાઈ જશે, પકડાશે નહીં એને. એટલે કહ્યું છે કે નિર્ધાર પણ અવળો થઈ જશે, એનો નિર્ધાર અવળો થશે. અને ક્યારેક કોક સાથે આપણે આપણા સંબંધો હોય, આપણે લાગે કે કઈ કઈ દોષ નથી આપણા સંતાનોમાં, આપણા સ્વજનોમાં, પણ આપણી વાત એને સમજાતી નથી, ભૂમિકા કોને ખબર પકડાતી નથી. નિર્ધાર અવળો છે, વસ્તુ તત્વથી અજાણ નથી, પણ વસ્તુ તત્વનું જે મૂલ્યાંકન થવું જોઈએ, જે ભાવધારાથી એ કરી શકવાની એનામાં ક્ષમતા ક્યારેય વિકસિત થઈ નથી, સંસ્કારોથી નથી થઈ, શિક્ષણથી થઈ નથી. એટલે એનો નિર્ધાર અવળો છે. ગૌતમનો નિર્ધાર અવળો હતો. આગળ એક વખત દર્શન મોહ એટલે અંધતા, મોહને કારણે. હા, એનો એનો મતાર્થી પણ રહી શકે છે, અને આ મતાર્થીમાં હોય છે, એમાં રહે છે, એવો એવો અહીંયા અર્થાર્થ નહીં કરવાનો, પણ એ મતાર્થી છે એના ઉપર કારણ શું, કારણમાં એને આ સામ્રાજ્ય છે. આગળ વધીએ.
અવળો છે માટે મતાર્થી છે, એ મતાર્થી છે તેના કારણે પરિવર્તનની ઘટના ઘટતી નથી. તમે રોજ કહો છો કે ભગવાન
માઇક બરાબર રાખો તો સમજાશે, તમે સાંભળશો તો શું થશે?
શું ઘટના શું ઘટી? લે અવળો નિર્ધાર, તમે બધા પરમ કૃપાળુ દેવ ના ઉપાસક છો, તમે નિર્ધાર કેવો છે તે મને ખબર નથી. પરમ કૃપાળુ દેવને પણ તમારા મત બનાવી શકો છો, અને એ બાબતમાં તમે સત્યથી દૂર રહી શકો છો. તમે મત ન બનાવશો. પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે મત સાથે અમને કઈ નિસ્બત નથી, અમને તો સત્ય સાથે નિસ્બત છે. અમે જે ધરતી ઉપર આવ્યા છે તે સત્ય કહેવા માટે આવ્યા છે, મત સ્થાપિત કરવા માટે આવ્યા નથી. અમારા નામથી મત ઉભો કરશો પણ નહીં. કોઈ પણ પુરુષ મહાપુરુષો પાછળથી મત ઉભો કર્યા સિવાય આપણને ચેન પડતું નથી. આપણી પાસે આપણા મતના બીબા તૈયાર છે. જ્ઞાની પુરુષ આવ્યા નથી કે આપણા મતના બીબામાં ઢાળ્યા નથી, અને પછી વાત કરીએ છીએ કે અમે સત્ય કહીએ છીએ અને સત્ય સમજીએ છીએ.
મહાવીર ભગવાન અમને મળ્યા ત્યારે ઇન્દ્રબુદ્ધિમાં ટર્નિંગ પોઈન્ટ પરિવર્તન બિંદુ આવ્યું. આવો ટર્નિંગ પોઈન્ટ જીવમાં આવે પણ જીવનો પોતાનો નિર્ધાર સવડો કરવો પડે. સત્પુરુષો કહે છે કે અમારે બે કામ છે. પહેલું કામ મતાર્થીને મુમુક્ષુ બનાવવાનું. સત્પુરુષ મળ્યા પછી તમે શું કરશો? બે હાથ જોડી તમે બેસી રહેશો, પ્રવચન સાંભળશો, ડોલવા લાગશો, આનંદ આવશે, બહુ સારું બોલે છે તેવું પ્રમાણપત્ર આપશો. સરસ કહે છે એવું પ્રમાણપત્ર આપીને કહેશો એ તો અમને ખબર હતી, અમે તો તેને જાણતા હતા, પણ કંઈ નવું નથી. અમને સારું કહેતા આવડે છે થયું. સદગુરુને ચૂક્યા, એમની સાથે એમની ચેતના સાથે તમારે સંબંધ નથી. બીજું કામ મુમુક્ષુને સમ્યક દ્રષ્ટિ બનાવવા, સમ્યક દ્રષ્ટિને વિતરાગ બનાવવા. વિતરાગ બનશો તમે, સમ્યક દ્રષ્ટિ બનશો તમે, પુરુષાર્થ કરશો તમે, મહેનત કરશો તમે, પ્રચંડ પુરુષાર્થ પણ તમે જ કરશો. પણ સત્પુરુષ તે વખતે હાજર હશે, એની હાજરીથી કામ થાય છે. સૂર્ય એમ નથી કહેતો કે તમે દરવાજા ઉગાડો. અને બેઠા થાવ, સૂર્ય આકાશમાં આવે છે અને તમે બેઠા થાવ છો. ફૂલ નથી કહેતું કે તમે આવો, પણ તમને ફૂલની સુગંધ આવે છે એટલે અને તમે તેની પાસે જાઓ છો. નદી નથી કહેતી કે તમે મારી પાસે આવો, પણ તમે તરસ્યા થાવ છો અને નદી પાસે જાઓ છો.
સત્પુરુષ સમ્યક દ્રષ્ટિ બનાવીને વિતરાગ પુરુષ બનાવવાનું કામ કરે છે. મોહથી મુક્ત બનાવવાનું, અજ્ઞાનથી મુક્ત બનાવવાનું કામ સત્પુરુષ કરે છે. જ્ઞાની પુરુષને જગતના જીવો સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નથી, તેઓ વિરક્ત છે. સંબંધ હોય તો અંશે રાગ થાય, મમત્વ થાય. જ્ઞાની પુરુષની આજુબાજુમાં હજારો માણસો હોય તો પણ તેમને સંબંધ નથી, અને સંબંધ જો બાંધે તો મતાર્થીને મુમુક્ષુ બનાવવા અને મુમુક્ષુને સમ્યક દ્રષ્ટિ બનાવવા અને સમ્યક દ્રષ્ટિ વિતરાગ સમ્યક દ્રષ્ટિને વિતરાગ બનાવવા બાંધે છે. આ એમનું અભિયાન છે. ઘડતરનું કામ તેમને કરવાનું છે. તમારી પ્રશંસા પ્રાપ્ત થાય કે વખાણ પ્રાપ્ત થાય અને તમે માન મોટાઈ કે પ્રતિષ્ઠા આપો તે પોષવા માટે સત્પુરુષો તમારી સાથે સંબંધ રાખતા નથી. અને છેલ્લી વાર, તમારી કોઈ પણ ભૌતિક ઈચ્છા પૂરી કરવા સત્પુરુષો સંબંધ રાખતા નથી. આપણી ઘણી બધી માંગણીઓ છે, આપણે તો માગતા જ આવ્યા છીએ. એક અર્થમાં આપણે માંગણો છીએ. ભગવાન પાસે માંગીએ, સદગુરુ પાસે માંગીએ. સત્પુરુષ કહે છે કે જો વિતરાગતા પ્રાપ્ત કરવી હોય તો જ અમારી પાસે આવજો. 22મી ગાથા વચમાં છે. આગળ જે વાત કરવાની છે તેને માટે પણ ચેતવણી ત્યાં આપશે, અને હવે જે વાત કરવાની છે તેની ચેતવણી પણ ત્યાં આપશે. કોઈ મુમુક્ષુ જીવતે સમજે એ વિચાર, કોઈ મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. જે મતાર્થી જીવ હોય જેનું પ્રયોજન
જે મોક્ષાર્થી જીવ હોય,
જે મોક્ષાર્થી જીવ હોય જેનું પ્રયોજન મોક્ષ છે, મુક્તિ છે, જેનું પ્રયોજન અજ્ઞાનમાંથી મુક્ત થવાનું છે, એવો જીવ એ વિનય આદિ માર્ગનો વિચાર કરશે. આગળ ગાથા છે.
બસ આપણે 22મી ગાથાની વિચારણા અહીંયા પૂરી થાય છે. એના પૂરતી અહીંયા જે આપણે વાત કરી કે એક વખત જીવ સવડો થઈ જાય તો એને પરિવર્તન થતા વાર નહીં લાગે. પરિવર્તનની ઘટના જીવની સમજણ સવડી થાય એટલે આવે. બહુ સરસ મહત્વનો મુદ્દો કે જીવમાં પરિવર્તન ક્યારે આવે, ટર્નિંગ પોઈન્ટ ઇન લાઈફ. અત્યાર સુધીનું અનાદિનું એનું પ્રયાણ સંસાર તરફ હતું, એ જીવ મુક્તિ તરફ એ જાય, એની દિશા બદલાઈ જાય, એના પુરુષાર્થની દિશા બદલાઈ જાય, એના વિચારોની દિશા બદલાઈ જાય, એની ક્રિયા બદલાઈ જાય, એના ભાવ બદલાઈ જાય. આ ટર્નિંગ પોઈન્ટ જીવનમાં ક્યાં આવે? આપણા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ઘણા, સામાજિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ, કે બાળક સમજણો થાય અને સ્કૂલે જાય તો એના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવે, એમાંથી SSC HSC પસાર થાય એટલે જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યું, કે હવે મેડિકલમાં જશે કે એન્જિનિયરિંગમાં જશે, અહીંયાથી ગયો તો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે હવે કઈ નોકરી કરશે કે સ્વતંત્ર કામ કરશે, ત્યાંથી એને પરણાવ્યો તો જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ગૃહસ્થ જીવનમાં આવ્યો હવે એનું ટર્નિંગ પોઈન્ટ. આવા બધા ટર્નિંગ પોઈન્ટ આવે અને એને આપણે વધામણા કરીએ, એના સેલિબ્રેશન કરીએ. પણ અનાદિકાળથી ચાલતા જન્મ મરણ કરતા જીવનમાં ટર્નિંગ પોઈન્ટ નથી આવ્યું કે આ પરિભ્રમણ કેમ ટળે. આ યાત્રા હવે અત્યાર સુધી અનંતકાળથી સંસાર તરફ જતી હતી, એ યાત્રા મુક્તિની યાત્રા કેમ બને? એટલે કે છે કે તમે બોલો છો કે અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, તું બોલસ પણ શું બોલોસ ખબર છે? વિચાર્યું કે હું આયથડો આયથડો આયથડો, પણ કેમ આયથડો, શું કામ આયથડો, કોના કહેવાથી આયથડો, કોને તને ધક્કો માર્યો હતો? નહીં, એને ઘટના શું ઘટી છે, અવડો લીધા, અવડો નિર્ધાર જ કરતો આવ્યો છું. અત્યાર સુધી જીવનમાં અવળો નિર્ધાર જ કરતો આવ્યો છું કે પદાર્થથી જ સુખ છે, સંસારથી જ સુખ છે, સ્વજનોથી જ સુખ છે, સંબંધથી જ સુખ છે, પદ પદવીથી જ સુખ છે, પ્રતિષ્ઠાથી જ સુખ છે, સમૃદ્ધિ અને સંપત્તિથી જ સુખ છે. એક પણ વસ્તુ ઓછી હોય તો હું દુઃખી છું, કમભાગી છું, આ છોકરો આટલું કમાય છે મને દેતો નથી, આ મારું કોઈ હાચવતા નથી, તો માન આદિ વસ્તુથી સુખ છે. આ અનાદિકાળથી ગાડી અવડી ચાલી છે. અને જ્ઞાની કહે છે કે સંસારનું સ્વરૂપ એવું છે કે ક્યારેય પરિપૂર્ણ ક્યારેય ન હોય. તો આને ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવે, આના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવે? તો અનંતકાળથી આથડ્યો તો જ્ઞાની કે હજી અનંતકાળ આથડ ને, અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. જો તું ભગવાનનું ભાન કર તો ટર્નિંગ પોઈન્ટ આવે, નહીં તો અનંતકાળથી આથડવાનું તો ચાલુ જ છે. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની, અનંત સંસારની, તો અનંતમાંથી અંતમાં આવ સંસારમાં, આ વિટંબણા છે. બહુ મુશ્કેલી બની સ્થિતિ છે, ખબર પડતી નથી, દિશા સુજતી નથી, ભૂલ ભૂલામણીમાં પડ્યો છું. તો કારણ એક જ વસ્તુ, શું ભૂલ કરી ભગવાન, મેં ભૂલ કરી, શું ભૂલ કરી? તમારા વચનોને લક્ષમાં લીધા, અવળો નિર્ધાર કર્યો, તમારા વચનને લક્ષમાં, તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર નહોતો. અરે મેં કોઈ દિવસ આવી અનુપમ તત્વ તમે કહો છો એવો વિચાર, ઉપદેશ છે ઠીક છે, સાંભળ્યા પછી તાલી વગાડી અને કીધું કે અમને પણ ખબર છે, આ તો અમે જાણીએ છીએ. તમારું પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવીને, તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા ઓળખાની. એણે દયાનો અર્થ પોતાની રીતે કર્યો, જ્યાં કોકને દીધા છે અને ભૂલતો નહીં, તારા બાપને મેં આ રીતે મદદ કરી હતી, બોલો દયા. એક કઈ અર્થ એને સમજાતો નથી. શું ક્ષમા, કેવી ક્ષમાની વાત છે કે જેમાં પોતે કોઈ કરેલા અપરાધ ને પણ ભૂલી જવું, પોતે ભૂલ કરી નહીં સામાયે કરી છે તો પણ એની ક્ષમા એને કહે છે. એટલે મહાવીર સંગમ ને ક્ષમા આપે, ચંડ કૌશિક ને ક્ષમા આપે, એ સમજ્યા. આપણને તો આપણા હગાવાલાને ભાઈને મામાને મામીને ખમાયવા ખમાયવા, આ આપણે સમજે કે આપણી ક્ષમા તો બરોબર છે. સંવત્સરનો દિવસ છે, ક્ષમા ભાવ રાખવો. પણ વિચાર કર કે કયા જીવ સાથે અભાવ છે, કયા જીવ સાથે વિપરીત સંબંધનો સંબંધ છે, અને એને ભૂલ કરી છે, ચોટ પહોંચાડી છે, તારી અપમાન થઈ ગયું છે તારું, છતાં તું એને ભૂલી જા. આ સ્થિતિ આવે ત્યારે પ્રભુએ કહેલી ક્ષમા ઓળખાય એમ કહેવાય. ત્યાં સુધી એ ક્ષમાનો પોતાનો અર્થ કરે છે, અને પોતાનો અર્થ કરે ત્યાં સુધી એ રાહ જુએ કે દીકરીના મા બાપ છે એ આવશે ખમાવા, આપણે જવાની કઈ ઉતાવળ નથી. કેમ કે આપણે તો દીકરાના બાપ છીએ ને, જો આ હોદો એને પકડી લીધો, ક્યાંથી પકડો, કયા શાસ્ત્રમાંથી પકડો, પરમાત્માને ખબર, પણ આના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે કે દીકરાને દીકરીનો બાપ છે ને એ આવશે, એની ફરજ છે. આની ફરજ નથી, ખમાવામાં ફરજ. અપરાધ કોને કર્યો અને અપરાધ કોને ભૂલવો છે એ વાત નથી. હવે આમાં આપણે પ્રભુના તમારા કહેલા દયા શાંતિ ક્ષમા પવિત્રતા મેં, હે પરમાત્મા તમારા કહેલા તત્વો વિના મારો મોક્ષ નથી. આ તમારું કહેલું તત્વ જયારે સમજાય એ વિના નથી. એને અહીંયા સરસ વાત મૂકી કે ટર્નિંગ પોઈન્ટ આવ્યો. જ્ઞાનીઓનું કામ તો ત્રણ છે, ત્રણ કામ કીધા. પેલા તો આવેલા જીવને મુમુક્ષુ બનાવવા, મુમુક્ષુ હોય એને સમ્યક દ્રષ્ટિ બનાવવા, અને સમ્યક દ્રષ્ટિ હોય એને વિતરાગ બનાવવા. સમજાય છે? આ ત્રણે ત્રણ સ્ટેપ. આવેલો હોય એને મુમુક્ષુ બનાવવો, જગતના જીવો જે કોઈ આવે એને મુમુક્ષુ બનાવવા, એને મોક્ષનો અભિલાષી બનાવવો, એને સંસારથી ઉદાસીન કરવો, અને એ પોતાની મુક્તિના માર્ગે આગળ ચાલે, કર્મક્ષયના માર્ગે આગળ ચાલે. પછી એને સમકીતિ બનાવવો, એની યાત્રા સાચી દિશામાં ચાલે, વેગથી ચાલે. એકવાર સમ્યક આવે, સમ્યકપણું, તો બધી ક્રિયાઓ ફટાફટ એનું પરિણામ સરખું આવે. અને એ સમકીતિ છે એને વિતરાય, ક્યારે એનું સમ્યકત્વ નબળું ન પડે, પાંગળું ન પડે, ઢીલું ન પકડે, એ ક્યાંય રોકાઈ ન જાય. આ ગુરુનું કામ એ કે પોતે છદ્મસ્થ રહીએ અને પેલાને કેવળ જ્ઞાની કરે. આની કરુણાનો કોઈ પાર છે? એ એમ નથી કહેતો કે તું જાણ ને તારું કામ. એટલે પછીની ગાથા એ સરસ પણ ઉલ્લેખ આવે છે, એ આપણે પછી લઈશું. પણ અત્યારે આ વાત અહીં સુધી આવી છે કે અમારે તો આપણે બધું પ્રભુ પાસે માગીએ છીએ. ટર્નિંગ પોઈન્ટ એટલા માટે નથી આવતું કે આપણે માગીએ છીએ એ બધી સંસારની બધી આપણી અપેક્ષાઓ, આકાંક્ષાઓ, માગણીઓ જે કાંઈ છે. કેમ કે આપણી મતિ શેમાં છે, સુખ શેમાં છે? સંસારી પદાર્થો, સંસારિક પદાર્થની અને સંયોગો એની અનુકૂળતામાં આપણી સુખની પોતાની માન્યતા છે. એ જરાય નબળી પડી તો સત્પુરુષ પાસે શું માગશું? જે અંદરમાં ભાવધારા ચાલે છે એ અનુસાર આપણી પ્રાર્થના હોય, આપણે શું માગશું સત્પુરુષ પાસે? બહુ હારી દેજે, અમને હાચવે, અમારે કામ કરવું ન પડે. બસ મગજમાં જે ભાવ હોય એ હેલા કરે, એ જ રહીમાં કરે, એ જ બહાર આવે, બીજું કઈ ન આવે. કારણ સુખ સેમાં માયનું છે એને? સંયોગોની અનુકૂળતા, પદાર્થની પ્રાપ્તિ, પર પદાર્થ પરનો સુખ છે, પર દ્રવ્યથી સુખ છે. એને ક્યારેય એ વાત બેઠી નથી કે ના સુખ મારામાં છે. એ જીવ તું ભ્રમામાં, તને હિત કહું છું, અંતરનો સુખ અંતરમાં છે, બહાર શોધવાથી. આ વાત જેદી દ્રઢ થાય તેદી મુમુક્ષુ બનો. તો જ્ઞાનીનું પહેલું કામ મુમુક્ષુ બનાવો, બીજું કામ એ મુમુક્ષુ થયો હોય તો સમકીતિ બનાવો કે બરોબર સમ્યક દર્શન પ્રાપ્ત થાય. તું તારા આત્માની ઓળખ કર, તારા અસ્તિત્વની ઓળખ કર, એકવાર અસ્તિત્વની ઓળખ થઈ જશે અને તારી બધી ભ્રમના ટળી જશે. સુખ બહારમાં નહીં પણ સુખ અંદરમાં છે એ પ્રતીતિ ક્યારે આવશે? જ્યારે સમ્યક દર્શન આત્મદર્શન થશે અને એ સુખનું અનુભૂતિ થશે. જ્ઞાની કહે છે ચોથા ગુણ સ્થાનકે વીરતી ધર્મ ન હોવા છતાં છતાં પણ એને સુખની જે અનુભૂતિ થાય છે પોતાના સ્વરૂપનો અંશે અનુભવ. કારણ કે એવો અનુભવ કેવળ જ્ઞાનીને જેવો હોય છે એવો ચોથાને હોય છે. જેવું તેજ પૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમાં છે એવી એની શોભા છે. એવી શોભાનો અહેસાસ અંશે પ્રતીતિ બીજને વખતે પણ છે. એટલે બોધ બીજ અને પૂર્ણિમા બીજવાળાને પૂર્ણિમાનો એવા અહેસાસમાં વાંધો આવે એમ નથી. સમકીતી બનાવ્યા છે એને, સમકીતી બનાવવા છે એટલે એને ખ્યાલ આવે કે સુખ મારામાં છે. આ દ્રઢ નિશ્ચય થાય હવે હું જેટલું મારો સ્વભાવને પ્રગટ કરીશ આવરણ જેટલા દૂર થશે કર્મનો જેટલો ક્ષય થશે જેટલી નિર્મળતા થશે એટલા પ્રમાણમાં સુખ શાંતિ સમાધિ એનો વધારો થશે. હું આજે ધ્યાનમાં બેઠો છું આજની મારી શાંતિ ઓછી છે પણ જેટલો જેટલો સંસારના પદાર્થો પ્રત્યેની મારી ઉદાસીનતા વધી ઉપેક્ષા વધી અને પછી હું ધ્યાનમાં બેસું તો મારી શાંતિનો ડિગ્રી વધારે હોય કે ઓછી હોય? વધે. શું કામ? કે હવે એ બધા મારી માન્યતાની સાથે મારી ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે કે એમાં મારી સુખની કલ્પના જ વહી ગઈ છે માટે મને પોતાના સ્વરૂપમાં રહેવામાં વધારે આનંદ આવે છે. આ ચડતા પરિણામે રોજ આજની સામાયિક મારી અને આવતીકાલની સામાયિક તો આવતીકાલની સામાયિક વધારે સમતાપૂર્ણ થશે વધારે શાંતિપૂર્ણ થશે. મેં આજે જે કંઈ સ્વાધ્યાય કર્યો અને કાલ કરીશ ચિત્તની નિર્મળતા વધે એમાં સુખની અનુભૂતિ વધવાની છે અને એને પૂર્ણ વિતરાગતા સુધી પહોંચાડવાનું ત્રીજું કામ જ્ઞાની કે એકવાર એની પાસે આવ્યો એના શરણમાં આવ્યો તો જ્ઞાનીને જાણે અજાણે પણ એમ થાય કે આને હવે પૂર્ણ પદ પ્રાપ્ત કરાવવું એ મારી આવી એની કરુણાધારા છે. એવી કરુણાધારા છે કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન ગુરુ રહ્યા પણ વિનય કરે એટલી જબરજસ્ત વાત આવે છે અને એટલા જ માટે એ ગાથા પણ આવશે આપણે સમજવા પ્રયત્ન કરીશું. પણ આ બધી ગાથા જે અત્યારે પહેલા લીધી છે એનું કારણ કે ગાથા નંબર 6, 7, 8, 9 એ બરોબર સમજાય પકડાય વ્યવસ્થિત રૂપમાં પકડાય આત્મસિદ્ધિની અદ્ભુત ગાથા છે. એનું સમન્વય કરવો પડશે એની સંધિને સમજવી પડશે એના સ્યાદવાદને પકડવો પડશે એનું અનેકાંતને બેસાડવો પડશે. આપણી આવી અવસ્થા ચિત્તની વિશુદ્ધિની થાય સમજણની થાય આપણામાં સુલભ બોધીપણું આવે આપણામાં ગ્રાહકતા આવે તત્વોને ગ્રહણ કરવાની ક્ષમતા આવે એ માટે મુનિશ્રીએ આપણને મુમુક્ષુતા પહેલાં સમજાવી અને જ્ઞાન પછી સમજાવશે વિશેષ અવસર.